पूज्य पादाचार्य देव विरचित ईस्ट ऑफ दिस एम गुरुदेव सिंह प्रवचन में चौथा श्लोक पर पहुंचा छे। अपने सवार थी आगळ वधीए सातमो पानो जे भाग एक छे एमां सातमो पानो पहेलो जे वात चाले छे एमां आखी भावना सेनी करी छे पोते। पहली तो एक सेनी भावना करी कि मारे मारा परमानंदनी प्राप्ति करवी छे, मारे अशुद्ध रागादी भावमां विभावमां तो रहेवुं नथी, पण साधक दशानी अपूर्ण दशामां पण रहेवुं नथी। एज वात फरीथी पूर्णतानुं लक्ष्य तो बांधवुं ज पड़शे। पूर्णतानुं लक्ष्य बांधशे ए पूर्ण तत्वना आश्रयमां जशे, पण जेने पूर्णतानी ज भावना करी नथी, विपरीततामां ज जेने रहेवुं छे ए पर लक्ष्यमां ज रहेशे, ए स्वसन्मुखतानो पुरुषार्थ करी शकशे नहीं। तो पहेलुं क्यों नक्की करवुं छे? साध्य। अने साध्य नक्की कर्युं ए ध्येय तरफ वळे छे तो तेने साधना थाय छे, अने साधनानुं फळ तेनुं नाम साध्य छे। साधना जेनो आश्रय ले ए ध्येय तत्व छे, अने साधनानुं जे फळ आवे छे ते साध्य तत्व छे। बे केवा होय? ध्येय तत्व अने साध्य तत्व बे केवा छे? बे पूर्ण होय। फरक एटलो छे ध्येय तत्व त्रिकाळी छे, साध्य तत्व एक समयनी पर्याय, पण बे केवा होय छे? पूर्ण होय छे। एक साधना छे ध्यान छे, एनु जे आश्रय ए ध्येय तत्व अने एनु फळ ते साध्य तत्व। तो अहीं आचार देव के साधक आत्मा जे होय क्या छे अत्यारना? साधकपणामां, साधनामां। साधनामां छे पण आश्रयमां पूर्ण ध्येय छे, अने प्रगट करवा माटे साध्य पण पुण्यने चाहे। विपरीततामां तो प्रश्न ज नथी अपूर्णता, ए वात करता ए पहेलो श्लोक छे। अने आवी जेने पूर्णनी भावना होय ए पूर्णनो ज नमस्कार करे, आदर करे, सत्कार करे छे। अने ए वात करे छे के ए पूर्ण थया केवी रीते? पहेलुं पोताने शुद्ध करवुं छे, ईस्ट ऑफ देश छे एमां पहेलुं शुं करवुं? पूर्णतानी जेने भावना छे, अने पूर्णतानी जेने भावना छे ई कोने नमस्कार करे छे? कोनो आदर महिमा करे छे? पूर्णताने पामेला। हवे पूर्णताने पामेलानो आदर सत्कार करे छे तो पहेलुं नक्की करे ए थया केवी रीते? के स्वयं आपणे शब्द आव्यो तो पोताना पुरुषार्थ। जो एमनी ए दशा ओळखीने पछी पोते शुं नक्की करे के मारे पण मारा स्वयं पुरुषार्थी, अने स्वयं पुरुषार्थी करे छे तो साथे एने योग्य द्रव क्षेत्र काळ भाव मेळ्यावा वगर रहेता नथी। शरूआत सेनाथी थाय छे? योग्य द्रव क्षेत्र काळ भाव मळे एटले पोते पुरुषार्थ करे छे, के पुरुषार्थ करे छे त्यारे मळी जाय छे? जो ए मळवाथी जो थतुं होत तो मरीचीना भावमां शुं खामी हती, अने सिंहनी पर्यायमां शुं विशेषता हती? शुं फरक हतो? મરીચના મહાવીર ભગવાનના જીવનમાંથી, કોઈ પણ તીર્થંકર જીવનમાંથી કેટલું શીખવાનું મળે? ફરીથી એમને મરીચીના ભાવમાં શું ખામી હતી અને સિંહના પર્યાયમાં શું વિશેષતા હતી? કે ન્યા પાયમાં નહીં અને અહીંયા પાયમાં યોગ હતો પાત્રતા નહોતી, અને પાત્રતા હતી તો યોગ મેળ્યા વગર રહ્યો નહીં। ક્યાંથી શરૂઆત થઈ? યોગ તો હતો બધો, તીર્થંકર હતા, ચક્રવર્તી હતા, બધું જ ત્યાં હતું, યોગ હતો પણ પાત્રતા નહોતી, અને સિંહના ભોમાં પાત્રતા તૈયાર થઈ તો, અને એ આપણને આ શીખડાવે છે ઇષ્ટોપદેશમાં કે સ્વયં તારા પોતાના પુરુષાર્થી। તો એ અહીંયા આપણે સાતમા પાના ઉપર આવીએ, એમાં ત્રીજી લાઈન, આત્મા પોતાના સ્વભાવનું ભાન ન કરે એ પરતંત્ર। હવે શબ્દ શું છે? પોતે થાય છે, સ્વયં ફરીથી, સ્વયં પણ શેમાં હોય? स्वाधीन स्वतंत्र पुरुषार्थमा के पराधीन थवामा विभावमा सेमा स्वतंत्र स्वाधीन स्वयं सेमा छे मोक्ष मार्गमा के बंध मार्गमा वितरागतामा के रागमय दशामा स्वभाव पर्यायमा के विभाव बेईमा स्वतंत्र छे। स्वभाव सन्मुक्ताना पुरुषार्थी मोक्षनी आराधना करवी के पराधीन थईने परना लक्ष्मा बंध मार्गे जीव पोतानी स्वतंत्रता राखे। विभाव करवामां पण पोतानो ऊंधो पुरुषार्थ स्वयं कर्मनी बळजोरी ने कर्मनी बळजोरी कोने कहेवाय कर्मनी बळजोरी कोने कहेवाय जबरदस्ती कहे ने कोने कहेवाय खरेखर कर्मनी बळजोरी होय ज नहीं जीवना पुरुषार्थनी हीनता एने निमित्त सापेक्षतामां कर्मनी बळजोरी कर्मनी शुं बळजोरी होय कर्मनी बळजोरी एनु परिणाम तो एनामां होय एमां जीवमां शुं छे पण वात शुं छे जेवी रीते आपणी ज इम्युनिटी ओछी थई गई होय अने इन्फेक्शन लागे छे तो उपचार सेना उपर आवे हमणा वायरस बधा बहु चाले खरेखर शुं छे कारण कोनुं छे वायरसनुं के पोतानी कमजोरीनुं जीवनमां पोते जेम के पोते गुजराती न कहे फ्रेश मूड मां न होय तो शुं के आज दिवस केवो उग्यो छे भाई दिवस जे उगे छे ए आ एक जे लौकिकनी जे उपचार करवानी एक पद्धति छे एवी रीते अहींया पण एक उपचार करवानी शुं होय छे पद्धति अने उपचारनी वातने यथार्थपणे मानवी एज विपरीतता छे। शुं विपरीतता थई गई छे वात केवी करी थी उपचारनी अने आपणे शुं मानी लीधी यथार्थपणानी तो ए वात अहींया फरीथी के पोताना स्वभावनुं भान न करे ए परतंत्र ह कोण छे पोते थाय छे पोते पोताना दोषथी अपराधथी विपरीतता रूपे थाय अने त्यारे એ પરતંત્રતામાં કર્મ શું છે નિમિત્ત છે જો ફરીથી જૈન દર્શનની શું જોયું જૈન દર્શન કોને સ્વીકારે ઉપાદાનને કે નિમિત્તને બેને સ્વીકારે છે થોડું 50% ઉપાદાન કામ કરે ને 50% નિમિત્ત કામ કરે બેને સ્વીકારે છે ને નહીં બેને સ્વીકારે તો પાકું છે ને તો કેટલા ટકા બેના 50-50 ચાલો તમને બહુ ઉપાદાન નો આગ્રહ છે તો એના કદાચ 80% રાખશે 20% નિમિત્ત બે ને સ્વીકારે છે એમાં એક ને કરતા પણ અને એક અકર્તા પણ સ્વીકારે છે તો બે ને પણ સમાનપણે નહીં કરતા પણ નહીં એક ને કરતા પણ અને એકની માત્ર હાજરી રૂપે એ વાત છે કે એ આપણને આ વાત બહુ સહેલી લાગે પણ સમયે સમયે આપણી આ પરાધીન વૃત્તિમાં બીજાનો દોષ જોઈએ છે આ તમે હું શાંતિથી બેઠો તમે આવીને મને એવો ગુસ્સો કરાયો કે નહીં પછી હું ન રહ્યો ને મર્યાદા બીજા આવીને કરાવે છે ને બીજાનો વાંક જ છે ને જીવનમાં કોઈનો તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શીખામણ પેલું ન્યાથી તો સરવું પડશે સ્વાધીનતા કે પરાધીનતામાં એનું પણ એક દ્રષ્ટાંત સરસ છે સોગાનીજીએ પણ એક આપ્યું છે એક નળી હતી એના ઉપર પોપટ બેઠો હવે પોપટનું વજન તો વધારે એટલે નળી કેવી થઈ થોડી ફરી ગઈ તો પોપટ કેવો થઈ ગયો ઊંધો થઈ ગયો હવે પોપટને શું થયું એને ભય લાગ્યો મને કોકે પકડી રાખ્યો છે મને કોકે નહી તો હું તો બેઠો હતો અને કેવો થઈ ગયો ઊંધો મને કોકે પકડી રાખ્યો છે ખરેખર એને કોઈ પકડ્યો છે કે પોતે ખોટું પકડીને બેઠો પણ ભય છે કે હું જો પાઇપને છોડી દઈશ તો હું શું થાય છે એ તો વાત સાચી છે ને માત્ર એક આધાર પાઇપનો છે છોડી દેશે શું થશે જોયું એક એક ફરીથી એમાં પણ એક વિચારવા જેવું છે સ્વભાવનો અસ્વીકાર જ એને બંધનમાં પકડી રાખે છે એનો ખરેખર તો સ્વભાવ શું છે પણ એ બંધનની એ તીવ્રતામાં પોતે પોતાના સ્વભાવને કે તું નીચે નહીં પડ તારો સ્વભાવ તો કેવો છે ઉડવા એ મુક્ત સ્વભાવી આત્મા બંધનમાં એમ માની લે છે કે આ છૂટી જશે, શરીર છૂટી જશે તો મારું શું થશે? શરીર છૂટી જાય શું થાય? મારું મરણ જ થાય ને, મોત જ થાય ને, એમાં કઈ પૂછવાનું હોય ને, બધાનું જ થાય છે ને. જો આ પોતાના અબદ્ધ સ્વભાવને ભૂલી ગયા છે, અબદ્ધ સ્વભાવને ભૂલી ગયા, મુક્ત સ્વભાવને ભૂલી ગયા, તો બંધનનું જ અસ્તિત્વ એને અસ્તિત્વ પાસે છે. તો એ પરતંત્રમાં એ પોતે કર્મ નિમિત્તે કર્મ એને પરતંત્ર કરાવતું નથી. એક લાઈન છોડીને, પરાધીન પોતાથી સ્વયં કરતા થઈને થાય છે. શે શબ્દ? ભગવાન આત્મા પોતાના આનંદ શુદ્ધ સ્વભાવને ભૂલી, આજે પોતાનું સ્વભાવનું વિસ્મરણ, પોપટે ઉડવાના સ્વભાવને ભૂલી ગયો અને તેથી શું થયું? રાગ દ્વેષ ને વિકાર ને આધીન થાય છે. પોતે જ આ કન્ક્લુઝન, એ પોતે જ હું આત્મા પોતે જ પરાધીન પોતાથી સ્વયં કરતા થઈને થાય છે. ફરીથી આ વાત સાચી કે હું અબદ્ધ સ્પષ્ટ છું? એ વાત સાચી કે હું પોતે મારા ઊંધા પુરુષાર્થથી બંધનમાં છું? એ વાત સાચી. શું છે 14મી ગાથા સમયસારમાં? કઈ બેમાંથી કઈ વાતને સાચી એટલે સમયસાર 14મી ગાથામાં આત્મા બંધાયેલો છે એ વાત સાચી છે કે આત્મા અબદ્ધ સ્પષ્ટ છે એ વાત સાચી છે? આચાર્યદેવ બે વાત લીધી છે, પર્યાયની સમીપમાં જઈને જોવામાં આવે તો બદ્ધ સ્પષ્ટપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પછી શું છે? ફૂલ સ્ટોપ નથી. તો પણ એનો અર્થ શું થયો? આ એક પડખાની વાત હતી, સર્વાંગ નથી. ફરીથી પણ એક ભૂલ છે, જેમ ઉપચારની વાતને સર્વથા સત્યાર્થ માની ભૂલ છે, એમ એક અપેક્ષાની વાતને સર્વાંગે માની લીધી એ પણ એક દોષ છે. પર્યાયની સાપેક્ષતામાં શું છે? આત્મા કેવો છે? બંધનમાં છે, પરિભ્રમણમાં છે, સંસારી રાગી દ્વેષી અજ્ઞાની છે, પણ એક પડખાની વાતને આપણે કેવી માની લીધી? સર્વાંગે. અને સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એમાં કોનું દ્રષ્ટાંત આપ્યું છે? 14મી ગાથા અબદ્ધ સ્પષ્ટ માટે કમલીનું પત્ર. કમલીનું પત્ર બહારથી જોઈએ તો ક્યાં દેખાય છે? પાણીમાં ડૂબેલું દેખાય છે. છે પાણીનો સંયોગે ડૂબેલું છે, પણ એના લુખા સ્વભાવની સમીપ કન્ડિશન શું મૂકી છે? સમીપ જવું પડશે. પર્યાયમાં ઉભા છે ને પછી કે મને અબદ્ધ સ્પષ્ટ થશે નહીં, ક્યાં જવું પડશે? સ્વભાવની સમીપ જઈને. જેમ બે છે અસ્તિત્વ, પર્યાય અને સ્વભાવ, સમીપ જવું પડે. તો એ અહીંયા કહે છે પરાધીન સ્વયં કરતા થઈને થાય છે. હવે એનાથી એક આગલો પેરેગ્રાફ જો, એમાં સરસ હવે વાત લે છે. જુઓ ભાવ કર્મ પહેલેથી ઉપાડ્યો, જ્ઞાનની હીનતાની દશા, દર્શનની હીનતા, વીર્યની હીનતા અને આનંદ ને શ્રદ્ધા ચારિત્ર ગુણની વિપરીતતા. શું ફરક પાડ્યો? પેલા ત્રણમાં શું લીધું? હીનતા. પછી શું લીધું? વિપરીતતા. શું ફરક પાડ્યો? હીનતા એટલે ઓછું અને અહીંયા વિપરીત. કેમ એવો ફરક? બધામાં વિપરીતતા ન લીધી અજ્ઞાન દશામાં, કે તારી પાસે આ ત્રણ ખુલ્લા છે એટલા માટે એની હીનતા કીધી. દર્શનની, જ્ઞાનની અને વીર્યનો શું છે? ક્ષોભસમ ભાવ છે. અને ક્ષોભસમ એટલે શું? અધુરા છે. જેમ પાંચ ભાવમાં લઈએ, ઔદયિક એટલે શું? ઔદયિક એટલે અશુદ્ધતા, વિપરીતતા. ઔપશમિક એટલે શરૂઆત. ક્ષાયોપશમિક એટલે અધુરા. ક્ષાયિક એટલે પૂર્ણતા. અને પાણામિક એટલે નિરપેક્ષતા. શું છે? ઔદયિક શું દેખાડે છે? અશુદ્ધતાને. ઔપશમિક સેને દેખાડે છે? શરૂઆતને. ક્ષાયોપશમિક સેને દેખાડે છે? અધુરાશને. ક્ષાયિકોને દેખાડે છે? પૂર્ણતાને. તો અહીંયા ત્રણ આ જો ખુલ્લા ન હોત, જ્ઞાન જો જેમ શ્રદ્ધા અને ચારિત્ર પૂર્ણપણે ઔદયિક ભાવે છે, એમ જ્ઞાન પૂર્ણપણે ઔદયિક હોય. જ્ઞાનમાં શું હોય? અત્યારના આપણને જ્ઞાનમાં કયો ભાવ છે? ઔદયિક ભાવ છે, ઈચ્છાયોપશમિક ભાવ છે. અત્યારના ક્ષાયિક ભાવ તો નથી જ નહીં, તો ન જોયે એટલે લેવો જ નથી ને. અત્યારના આપણને જ્ઞાનમાં દર્શનમાં શું છે, ઔદયિક ભાવ છે કે ક્ષાયિક સામિક ભાવ? ક્ષાયિક સામિક છે, ઔદયિક ભાવ નથી. બેમાંથી કયો છે? ક્ષાયિક સામિક છે ને, ઔદયિક તો નથી ને. અરે જ્યાં ક્ષાયિક સામિક હોય ત્યાં નિયમથી ઔદયિક હોય જ, અને ન હોય તો એના અધૂરું ન કહેવાય. ફરક શું છે કે શ્રદ્ધા અને ચારિત્રમાં અથવા આનંદમાં પૂર્ણપણે શું છે, ઔદયિક છે. એવી રીતે જ્ઞાનમાં નથી. જ્ઞાનમાં પૂર્ણપણે ઔદયિક ભાવ હોત તો હું અત્યારના કેવો હોત? જડ હોત. અને આ જ્ઞાન ખુલ્લેલું છે, વીર્ય ખીલેલું છે, એ આપણા માટે એક ઉપાય છે, એક આશાનું કિરણ છે. જ્ઞાનની ધારાને પુરુષાર્થ દ્વારા સ્વસન્મુખતા કરવાનો અવસર છે. તો એટલા માટે જોયું ગુરુદેસીએ ખુલાસા કરીને જુદા પાડ્યા કે જ્ઞાનમાં દર્શનમાં વીર્યમાં હીણતા લીધી, અને શ્રદ્ધા ચારિત્ર ને આનંદમાં શું લીધું, વિપરીતતા. તો જે હીનતા છે કે વિપરીતતા છે એ બધું શું છે, એ દશા પરાધીન એ પોતે કરેલી છે, એને ભાવ કર્મ કહેવામાં આવે છે. એનું બીજું નામ ભાવઘાતી કર્મ કહેવાય. કોને? ફરીથી કોને? દર્શન જ્ઞાન અને વીર્યની ઓછપ હીનતા, શ્રદ્ધા ચારિત્ર ને આનંદની વિપરીતતા, એ બધાને નામ શું કહેવાય છે? ભાવઘાતી કર્મ અથવા ભાવ કર્મ. ભાવઘાતી કર્મ એટલે જે જ્ઞાનાવણી દર્શનાવણી જે છે એ કહેવાય છે ચાર દ્રવ્ય ઘાતી કર્મ, અને એના નિમિત્તે જીવની પરણતી છે તેનું નામ શું કહેવાય? ભાવઘાતી કર્મ. કર્મ પણ બે પ્રકાર, પેલા ત્રણ છે જુદા, આ બે, એક દ્રવ્ય ઘાતી કર્મ અને એક ભાવઘાતી. જીવના પરિણામમાં જે હીનતા ને ઓછપ છે એનું નામ ભાવઘાતી કર્મ કહેવાય, અને જે પૂતગલ કર્મ છે તેનું નામ દ્રવ્ય ઘાતી કર્મ કહેવાય છે. તો એ પછી આખી વાત ગુરુદેવજી પાછળ લઈએ આપણે. મહાવીર ભગવાનને પણ યાદ કરે છે આઠમા પાને, એક થી પાંચ ગાથામાં છે ને, એમાં આઠમા પાને પાંચમી લાઈન, એના ગુણ સ્મરણની તો વાત શું કરવી, પણ નામ ગ્રહણ પણ સારું છે એવા વર્ધમાન ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જો વાત જે ચાલે છે પરમાત્માને નમસ્કાર કરવાનો, એનો આધારમાં ગુરુદેવજી પ્રવચન સ્વામી કુંદકુંદ આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય દેવ સ્વયં પોતે કહે છે, મહાવીર ભગવાનનું શું છે, ગુણ સ્મરણ કરવું તો સારું છે જ, કારણ કે એને ગુણોને ઓળખશું તો ગુણ પ્રત્યે પ્રાપ્ત કરવાની આપણને ભાવના. જેમ અત્યારના છેલ્લે શું આવ્યું, છેલ્લે શું આવ્યું આજે આપણે, કે આત્મામાં હું પોતે જ કેવો છું, અરિયંત છું, સિદ્ધ છું, આવ્યું ને બધું. તો અત્યારે અરિયંત સિદ્ધ છીએ આપણે? અરે હું સમ્યક દ્રષ્ટિ નથી એમાં તમે વળી ક્યાં અરિયંત સિદ્ધ છે? શું છે ફરીથી, હું અરિયંત સિદ્ધ છું કે સંસારી છું, અજ્ઞાની છું? હજી તો સાધક દશા તો આખી વાત ક્યાં સુધી લીધી? જો એ અંદરમાં પર્યાય વિદ્યમાન ન હોય તો એનું નામ દ્રવ્ય નહીં કહેવાય. છે ને કીધી, બહુ સુંદર વાત લીધી. એ મારી ભાવિની પર્યાય, એ પણ એક બહુ જ મોટો પુરુષાર્થ છે. પોતાની ભાવિની સાધનાની ને સાધનની પર્યાયનો વિશ્વાસ વર્તમાન આવવો જોશે. એમ નથી કે હું થાય કે ન થાય, ખબર નથી ને આપણને, ખબર છે આપણને, હું ભવી છું કે અભવી, અને ભવી છું તો હું મને મોક્ષ થશે કે નહીં થાય કોને ખબર, શું કરશું? નિસંગતા વગર ક્યારે પણ સાધનાની પરણતી જાગૃત નહીં થાય, નિસંગ થવું પડશે. એક વાત આશ્ચર્ય લાગે, જે સંયોગ ભિન્ન છે, જે વિભાવ છૂટવાના છે એનો વિશ્વાસ છે કે હું પુણ્ય કરીને સ્વર્ગમાં જઈશ, એને શું છે, નિશ્ચિતતા છે. કે આ ભાવ મમ્મી એટલા પુણ્ય કર્યા છે કે પુણ્ય કરીને ક્યાં જાય છું? નાશવાન સંયોગ અને નાશવાન વિભાવ ભાવનો આટલો વિશ્વાસ છે, અને જે પોતાનું મૂળ અસ્તિત્વ સ્વરૂપ સ્વભાવ છે એનો વિશ્વાસ આવતો નથી. મારી જે ભવિષ્યની નિર્મળ પર્યાયો થવાની વર્તમાનમાં આમ કહીને એક શું કહેવા માંગતા હતા, તું ઢીલાસમાં રેમાં, હું પામર છું એમ પુરુષાર્થ જાગ્રત નહીં થાય. હું પામર છું, હું અજ્ઞાની છું, પરિભ્રમણ કરું છું, એ વૈરાગ્યનું એક નિમિત્ત બનશે કે હું દુઃખી છું એક વૈરાગ્ય. પણ પુરુષાર્થ માટે તો પરમાત્મ સ્વભાવને યાદ કરવો પડશે. એ જ્ઞાનનો પુરુષાર્થ, સ્વભાવના મૂળ અસ્તિત્વનો પુરુષાર્થ, એના માટે કહે છે કે તું તને વિપરીત તો નહીં, અધૂરો ઢીલાસ ન માન, તું પણ એક વર્તમાનનો પરમાત્મા અરિયંત સિદ્ધ છું. એ ભાવિ પર્યાય તારામાં અત્યારના પડી છે એમ એને મહિમાવંત કરવા માટે, પ્રેરણા માટે. એક પર્યાય દ્રષ્ટિમાં આપણે પામરતાને અધિકતા કરી છે, એ આખી સ્વભાવ દ્રષ્ટિ એ કરવાની છે. તો અહીંયા ફરીથી મહાવીર ભગવાન માટે શું વાત કરી છે, કુતકુનાચાર દેવ, એમનું નામ સ્મરણ પણ એ સારું છે. તો આ રીતે એની પછીનો પેરેગ્રાફ કે આ પરમાત્મા છે એમ આવે છે એવો ભાવ આવ્યા વિના નામ ક્યાંથી એને અંદરમાં બેઠું, શું છે? પેલી એમની મહિમા આવી જશે અને તો એમના નામ સ્મરણમાં એ જશે. અને આ શાસ્ત્રમાં ઇષ્ટોપદેશમાં જો શું લખ્યું છે, ગાગરમાં સાગરે, ભલે થોડા શબ્દો છે પણ એમાં ઘણું એ ભર્યું છે. એ આગળ ગુરુદેવ છે એમાં ગોતી કાઢ્યું. પછી આગળ નવમા પાના ઉપર આપણે પહોંચીએ. એક સમયની પર્યાય છે, બીજો પેરેગ્રાફ છે ને એની ત્રીજી લાઈન, આ એક સમયની પર્યાય છે ને, એક સમયની પર્યાય પૂરતો તાદાત્મ પ્રણતી પ્રગટ થઈ છે. સમય સમય બદલાય છે ને એટલે એનું નામ એક સમય પૂરતો. અને ગુણ અને આત્માનું તાદાત્મ પણ હું કેવું છે, નિત્ય. બે ભેદ શું પાડ્યા ફરીથી આમાં, શું બે ભેદ પાડ્યા? પરદ્રવ્ય સાથે કેવું તાદાત્મ્ય પણ છે, નિત્ય તાદાત્મ્ય પણ, કે એક સમય પૂરતો અનિત્ય તાદાત્મ્ય પણ, એની સાથેનો તો કોઈ પ્રશ્ન જ નથી. કેમ નથી? જે મારા અસ્તિત્વમાં ન હોય એની વિશે મારે શું વિચારવું? મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભારૂપ અસ્તિત્વની અંદર પરદ્રવ્યનો તો ક્યારે હું એકત્વ માનું કે ન માનું, એકત્વ માનું તો પણ પરદ્રવ્યથી તો મારે એક તાદાત્મ્ય પણ ક્યારેય થવાનું નથી. વધારે વધારે છે તો શું છે, મારા અસ્તિત્વમાં એક સમયની પર્યાય છે તો તેનું એક સમય માટે અનિત્ય તાદાત્મ્ય પણ છે, પણ અનિત્ય પર્યાય જેટલો પણ હું નથી. પરદ્રવ્ય જેટલો તો છે નથી, એ મારા નથી, હું શરીર નથી, એક સમયની પર્યાય જેટલો પણ નથી. જે એક ક્ષેત્રાવગા સંબંધમાં નથી એ તો મારા નથી, મમત્વ ન કરું. જેની સાથે એક ક્ષેત્રાક સંબંધ નથી એ બહારના જે મકાન આદિ બધું, શરીરને એની સાથે કર્મ સાથે એક ક્ષેત્રાવગા સંબંધ છે પણ એ હું નથી. રાગાદી એ મારું સ્વરૂપ નથી અને એક સમયની પર્યાય જેટલો પણ હું નથી. તો અહીંયા પરદ્રવ્યની વાત તો દૂર રહી, એક સમયની પર્યાય છે એની સાથે એક સમય પૂરતું એ તાદાત્મ્ય પણ છે, પણ એ પણ ટકવાનું નથી. ગુણ સાથે મારે કેવું છે, નિત્યતા. તે બે ભેદ પાડ્યા ગુરુદેવ, નિત્ય તાદાત્મ્ય પણ અને કથનચિત તાદાત્મ્ય પણ. નિત્ય કહો કે ત્રિકાળી તાદાત્મ્ય કહો, અને કથનચિત તાદાત્મ્ય એટલે શું? કથનચિત કોઈ અપેક્ષાએ, અને કોઈ અપેક્ષાએ એટલે એક સમયને માટે મારી પર્યાયમાં છે ઈ અપેક્ષાએ. પેલું ગુણ સાથે કેવું છે, નિત્ય તાદાત્મ્ય કહો કે ત્રિકાળી તાદાત્મ્ય, અને પર્યાય સાથે શું છે, અનિત્ય કહો કે કથનચિત કહો, કોઈ અપેક્ષા મારે છે એ અપેક્ષા, જે શબ્દ છે એ નવમા પાને પણ છે, એક સમયની અવસ્થા પ્રાપ્ત થઈ, મુમુક્ષુ છે ને એની એની લાઈનમાં ત્રીજો ઉત્તરમાં ત્રીજી લાઈન, એને કથનચિત કહ્યું છે તાદાત્મ્ય ખરું, પણ કથનચિત એનો અર્થ કોઈ અપેક્ષા એ તાદાત્મ્ય, અને એટલે એક સમયની અપેક્ષા એ તા. જો કેટલા ખુલાસા ગુરુદેવસિંહ, હજી તો કયો શ્લોક ચાલે છે, પેલો જ ચાલે છે, પેલો જ ચાલે છે, પેલું જ પ્રવચન છે, પેલો શ્લોક ચાલે છે, અને એમાં બધા ખુલાસા છે. એક પેલું એક પાયાનો આવો અભ્યાસ કરવો પડશે, પછી આગળની વાત કે મારે કોના સાથે તાદાત્મ્ય કહો, તત્સ્વરૂપપણું કહો, એકરૂપપણું કહો, તદાકાર કોની સાથે છે, પરદ્રવ્ય સાથેનો તો પ્રશ્ન છે જ નહીં. અહીંયા એક સમયની પર્યાય સાથે કહો તો પણ એ કેવો છે, એક સમયનો પૂરતો કોઈ અપેક્ષાનો કથનચિત છે, બાકી દ્રવ્ય ગુણ બે તો કેવા છે, નિત્ય તાદાત્મ્ય છે. હવે એની પાછળમાં આપણે જોઈએ, અહીંયા પહેલા શ્લોકમાં ગુરુદેવસિંહ હવે ખુલાસો પૂરો કરે છે કે અહીંયા પરમાત્માને કેવી રીતે વંદન કર્યા છે કે એમને ઓળખીને. હવે એમાં દસમા પાના ઉપર બીજો પેરેગ્રાફ છે ને, એની છેલ્લી ત્રણ લાઈન, ઉસ સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્મા કો, એ પેરેગ્રાફમાં એમાં છેલ્લી, મુખ્યનો અર્થ ઉત્કૃષ્ટ છે, મુખ્ય એવમ અપ્રત્યત અતિશય વાલે હોને છે, મુખ્ય શબ્દ અંદર ક્યાંય નથી પડ્યો. જો શબ્દ ગુરુદેવસિંહ એક એક શબ્દ વાંચે છે, ખ્યાલમાં છે ગુરુદેવસિંહ શું કીધું, મૂળ ટીકામાં કયો શબ્દ પડ્યો છે, મુખ્ય શબ્દ નથી, કયો શબ્દ છે, ઉત્કૃષ્ટ છે, અને ઉત્કૃષ્ટ નો અર્થ મુખ્ય કર્યો છે. એક એક શબ્દ યાદ કરી વિચારીને આપણને કે અહીંયા મુખ્ય અર્થ શબ્દ શેમાં લખ્યો છે, અર્થમાં મુખ્ય લખ્યો છે, મૂળમાં શું લખ્યો છે, ઉત્કૃષ્ટ. તો અહીંયા એક એક શબ્દની વાત કરીને અને પછી કહે છે કે જે ઉત્કૃષ્ટ એટલે મુખ્ય એક, અને બીજું અપ્રત્યત, અપ્રત્યત એટલે જે દશા પ્રગટ થઈ તે પ્રગટ થઈ, અ નહી, પ્રતિ એટલે પાછા, હટ એટલે આવો, પાછા આવવાનો હવે પ્રશ્ન જ એનાથી એક દશા પ્રગટ થઈ તે એ થઈ છે, અને એ જ છેલ્લો અપ્રત્યત અતિશય વાળા એના આપણે છેલ્લી ચાર લાઈન જોઈએ. આચાર્ય મહારાજ કહે છે કે એવા ભગવાનને, કેવા ભગવાન છે કે મુખ્ય અને અપ્રત્યત અતિશય વાળા એવા જે ભગવાન અરિયંત સિદ્ધ પરમાત્મા છે, એવા ભગવાનને હું કેવી રીતે નમસ્કાર કરું છું, ઓળખીને સમજીને અને પરમાત્મા દશા પ્રાપ્ત કેમ થઈ એ જાણીને. સુસદક વાયપ્રો કેવી રીતે કોને નમસ્કાર, આંધળો નહીં, ખાલી કોઈ કીધું ને એમ નહીં, એ પરમાત્માનું કેવી રીતે એનું ઓળખીને, સ્વરૂપ શું છે, ખાલી ઓળખા નથી, જ્ઞાનમાં સમજણ કરી છે, અને હવે એ ક્યાં માર્ગે પાયમાં, કોનું બે જ્ઞાન આવી ગયું, પૂર્ણ દશાનું અને પૂર્ણ દશાનો ઉપાય એ માર્ગનું, બેને ઓળખીને, પરમાત્મા પૂર્ણ કેવા છે એના સ્વરૂપને ઓળખ્યું, અને કઈ દશા પ્રાપ્ત કેમ થઈ, એમણે એનું શું કર્યું, સાધન શું હતું, ઉપાય શું હતું, એ જાણીને, એ એક પર્યાય એક સમય રહે છે એવા જીવને ઓળખીને હું નમસ્કાર કરું છું, મારો નમસ્કાર આંધળો નથી. ગુજરાતીમાં કહે ઓઘે ઓઘે, એમ ખાલી લખ્યું ને કોઈએ કહ્યું ને હું કરવા બેઠો એમ નથી, એક પથરો મૂકો ને એના ઉપર શું નાખે, શું કહેવાય ગુજરાતી, સિંદૂર નાખે, એટલે કાલથી શું કરે બધા, થૂકવાની બદલે શું કરશે, બધા નારિયેળ ફોડવા મળશે, એમ હું આંધળો નથી એ દશાને હું ઓળખીને એ કરું છું. હવે એની સામે અગિયારમા પાના ઉપર આપણે આવીએ, એમાં બીજો પેરેગ્રાફ, સ્વયં કર્મ સબ નાશ કરી, એની ચોથી લાઈન, નિજ ભાવ નામ સર્વજ્ઞ પરમાત્મા, પોતાની પૂર્ણ દશા જેને પ્રગટ થઈ ગઈ છે એવા સર્વજ્ઞ પરમેશ્વરને સુભાવતી એને હું વંદન કરું છું છે નિજભાવ નિજભાવ એટલે શું મારું સ્વરૂપ ભાવ મારું સ્વભાવ સ્વરૂપ મૂળ કેવું છે વિપરીત છે અધૂરું છે કે પૂર્ણ છે પૂર્ણ છે એ પણ કેવું છે સાપેક્ષ છે કે નિરપેક્ષ છે બે પૂર્ણ છે પાંચ ભાવમાં વિચાર કરીએ તો બે પૂર્ણ છે કોણ બે પૂર્ણ છે પાંચ ભાવ છે ને જીવના પાંચ અસાધારણ ભાવ ક્ષાયક ભાવ પણ પૂર્ણ છે અને પરિણામી બે પૂર્ણ છે એક કેવું છે એક સાધ્ય રૂપે છે એક ધ્યેય રૂપે છે સાધ્ય અને ધ્યેય સાધ્ય રૂપ ક્ષાયક ભાવ અને ધ્યેય રૂપ પરમ પરિણામી ભાવ બે કેવા છે પૂર્ણ છે ફરક શું છે બે એક સાપેક્ષ છે અને એક નિરપેક્ષ એમાં નિજ ભાવ કોણ છે મારો નિરપેક્ષ પૂર્ણ સ્વભાવ એ સર્વજ્ઞ પરમાત્મા એ પણું એ મારું એ સ્વભાવ છે અને એવી દશા જેને પ્રગટ થઈ ગઈ છે એવા પરમેશ્વરને હવે શું કહે છે શુભ ભાવથી કેમ શુભ ભાવથી કારણ કે બીજાને વંદન કરવાનો કે બીજાનું લક્ષ ગયું એટલે શું ઉભો થશે બીજાનું લક્ષ થશે એટલે રાગ વિભાવ જ ઉભો થશે ચાહે સો દ્વેષ રૂપનો વિભાવ હોય ચાહે સો રાગ પણ કોણ ઉભો થશે વિભાવ ઉભો થશે એ પોતે સ્વભાવનું લક્ષ છોડ્યું અને પરલક્ષમાં ગયા તો એ વિકલ્પ જ ખડો થવાનો છે તો એ સ્વભાવથી એમને હું વંદન કરું છું એ પરને વંદન કરવાનો એ સ્વભાવ છે એ કોઈ શુદ્ધ ભાવ નથી તો એ અહીંયા આવો ભાવ એ જ પેરેગ્રાફમાં છેલ્લે ભાઈ પરમાત્માની પ્રીતિ છે તેથી પ્રાપ્ત થયેલાને વંદનનો નમસ્કારનો ભાવ આવ્યા વિના રહે ને જો ફરીથી આવો ભાવ કેમ આવે છે સાધક દશામાં કેમ આવે છે કોના પ્રત્યે પ્રીતિ છે પરમાત્મા પ્રત્યે પ્રીતિ છે તો એવી દશા જે પ્રગટ થઈ એ બધા પરમાત્મા પ્રત્યે આવો ભાવ આવ્યા વગર રહેતો જ નથી અને આ હવે આના ઉપરથી બીજા પ્રશ્ન આવે છે કે આપ જો કીધું કે સ્વયં જો આવી આત્માની મોક્ષની પ્રાપ્તિ થશે બીજું કાંઈ સાધન નહીં હોય તો પછી લોકો આ બધું કરે છે કેમ કરે છે બીજું બધું અને એનું દ્રષ્ટાંત શું છે એ પણ એ પ્રશ્ન આપણને પૂછશે એની વાત આગળ ગુરદેશી ખુલાસો કરે છે બીજો ત્રીજો પેરેગ્રાફ છે ને એની છેલ્લી લાઈન પરમાત્મા કેવા છે જે શક્તિમાં હતા તેને ભગવાન પરમાત્માએ પુરુષાર્થ દ્વારા પ્રગટ કર્યા મેળો શબ્દ આ ભગવાનની વ્યાખ્યા હજી જો પહેલો શ્લોક થાય પૂરો થાય બીજો શરૂઆત થાય એમાં પેલા પરમાત્મા શું છે મહાવીર ભગવાન કોણ છે એની જો વ્યાખ્યા આવે તો પ્રથમાનુયોગમાં કઈ અપેક્ષા એ વાત આવશે મહાવીર ભગવાન કોણ હતા એનો જવાબ પ્રથમાનુયોગમાં શું આવે ત્રિશલા માતા હતા સિદ્ધાર્થ રાજા પિતા હતા પુષ્પોત્તર વિમાનથી ચવીને કુંડલપુર નગરમાં અષાઢ શુક્લા સમષ્ટિને આવ્યા હતા ચૈત્ર સુદ તેરસને દિવસે 72 વર્ષનું આયુષ્ય બધું જ વર્ણન આવશે કણાનુયોગની અપેક્ષા એ શું વાત હશે કે એમણે જયારે સમ્યક દર્શન ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા પછી મુનિ દશા લીધી તો ત્રણ કસાયનો અભાવ થયો પછી શુક્લ ધ્યાનની ધારાએ ચડ્યા તો રુજુવાલિકાના નદીને કીરે શું થયું એમને ચાર ઘાતી કર્મનો અભાવ થયો કેવળ જ્ઞાન થયું 30 વર્ષ ઉપદેશ આપ્યો તો પછી પાવાપુરીએ દિવાળીની 14મી પાછલી રાતે ચાર અગાત્યનો નાશ કર્યો અને ક્યાં પહોંચ્યા લોકના અગ્રભાગમાં કોની વાત આવી કર્ણાનુયોગ કારણ કે કર્મની અને ભૂગોળ ચરણાનુયોગની અપેક્ષા એ વાત શું આવે કે મુનિ દશામાં એમને 28 મૂળ ગુણનું પાલન કર્યું હતું આખી શૈલી અને દ્રવ્યાનુયોગની અપેક્ષા એ શું વાત આવે કે એ એક આત્મા હતા चैतन्य बिंब एवा एक आत्मा हता, एने पोताना स्वरूपनी साधना करी। ज्यां पर्याय भेद ने गुण भेद पण नथी एवा एक अभेद आत्मा नो अवलंबन कर्युं तो ए सम्यक दशा नी प्रगटता करी। एमज आराधना नी उग्रता ए मुनि दशा, एज आराधना नी उग्रता ए श्रेणी मांडी अने स्वयं ना पुरुषार्थी सिद्ध दशा। एकज प्रश्न अने चार अनुयोग मां पोतपोतानी अपेक्षा नी, तो ए अहिया आपने कहे छे के अहिया द्रव्या ने के शक्ति मां जे गुण हता तेने भगवान परमात्मा शू छे पुरुषार्थ द्वारा, स्वयं शब्द छे ने एनो अर्थ शू छे पुरुषार्थ। अने पुरुषार्थ हमेशा कोनो होय, बीजा नो पुरुषार्थ ने फल आपने, चलो पुण्य बीजा ना ने फल आपने एम पण न होय, पोतपोताना पुरुषार्थ पोतपोताना पुण्य पोताना भाव। तो एमने प्रगट कर्या छे पर्याय मां प्रगट रूप स्वरूप नी प्राप्ति एमने करी। पर्याय मां प्रगट रूप, द्रव्य मां शक्ति रूप, द्रव्य मां शू होय शक्ति रूप होय, पर्याय मां शू होय प्रगट रूप होय। अने एनो अर्थ शू, पर्याय मां प्रगट रूप द्रव्य मां शक्ति रूप, एनो अर्थ शू? बे बे वात, द्रव्य मां शक्ति रूप, पर्याय मां प्रगट रूप, शू एनो फरक शू? शक्ति रूप छे ए वेदन मां नहीं आवे, अवलंबन मां आश्रय मां आवशे। अने जे प्रगट रूप छे ए वेदन मां आवशे, एनु अवलंबन नहीं ले। फरक शू पड़ो? जे द्रव्य मां शक्ति रूप छे एनु शू होय छे? आश्रय होय, अवलंबन होय। अने जे प्रगट पर्याय मां होय एनु शू होय? वेदन मां। क्यारे पण एवुं न विचारवुं प्रगट पर्याय मां होय अने वेदन मां न आवे। प्रगट पर्याय मां होय तो वेदन मां आवे छे। तो अहियां शक्ति रूप तो बधा मां गुणो पड़ा छे, पण परमात्मा ए शुं कर्युं? पर्याय मां प्रगट रूपे कर्युं। आ एनुं नाम स्वरूप नी प्राप्ति कहेवामां। स्वरूप छे तो खरुं, पण स्वरूप छे एवो स्वीकार थईने वेदन मां न आवे। जे समयसार मां छठी गाथा मां, फरीथी छठी गाथा दरेक ने खबर छे, प्रश्न शेनो छे? एवो सुधात्मा कोण छे के जेनू स्वरूप जाणवू? फरीथी कोण सुधात्मा छे एवो प्रश्न नथी, सुधात्मा तो छे, प्रश्न शेनो छे? कोने आश्रय अवलंब लेवू ए तो खबर छे, एनू स्वरूप शू छे? तो एना माटे आचार्य देव पहली नास्ती थी वात करी के जे तू सुधात्मा पूछे छे केवो छे, के प्रमत रूप पण नथी अने अप्रमत रूप तो छे के नहीं? अप्रमत एटले शुद्ध पर्याय के अशुद्ध पर्याय? शुद्ध पर्याय ने, तो शुद्ध पर्याय रूपे तो होय के नहीं? सुधात्मा शुद्ध रूपे तो होय के नहीं? फरीथी प्रमत अप्रमत पर्याय थी रहित। प्रमत एटले कई पर्याय? प्रमाद नहीं, राग वाली अशुद्ध पर्याय। अने अप्रमत एटले केवी? शुद्ध पर्याय। तो सुधात्मा अशुद्ध पर्याय वालो तो न होय, पण शुद्ध पर्याय वालो होय के नहीं? केम न होय? तो भले ना व्यक्त छे, पण व्यक्त पण छे तो शुद्ध ने, पण छे तो शुद्ध ने? अरे जो अप्रमत पर्याय रूपे हसे तो एनो अर्थ थयो के प्रमत पण होवो जोईए अप्रमत थशे। अप्रमत कोण थाय? छूटे कोण? बंधन मां होय। अने एटला माटे टीका में के आत्मा शुभाशुभ भाव रूपे थतो नथी, इज इक्वल टू प्रमत रूप नथी। अने प्रमत रूप नथी तो अप्रमत थवानो प्रश्न ज क्या छे? तो बे पर्याय नो निषेध कर्यो। अप्रमत पणु प्रमत ना अभाव नी सापेक्षता राखे छे। अप्रमत दशा कोनी सापेक्षता राखे छे? प्रमतपणा नी अभाव नी सापेक्षता राखे छे। हूँ अप्रमत थयो, कोई एम के ने के हूँ नायो, एनो अर्थ शू थयो? पहला नाया वगर नो अशुद्ध हतो, तो ए अहिया बे नथी, तो अस्थि मां केवो छे? ज्ञायक भाव। जवाब पूरो थई गयो ने? सुधात्मा कोण छे नो जवाब आवी गयो? के ना आचार्य देव के जवाब तो आप्यो छे, પણ એ ખરેખર તને ક્યારે લાગુ પડે? એ રીત શુદ્ધ કથા કે ઉપાસવામાં આવતા, એમ અહીંયા પણ છે કે પર્યાયમાં છે તો પ્રગટ પણ છે, એને પ્રગટ થયા ત્યારે એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં, સ્વરૂપ છે અનાદિનો પણ છે એવું ક્યારે લાગુ પડે કે પ્રાપ્તિ પર્યાયમાં થાય. ચિત્ત ચમત્કારમાં બધા ગુણો પડ્યા હતા એને ભગવાને અભિવ્યક્તિ કરી પ્રગટ કર્યા પર્યાયમાં લાવ્યા છે. ખુલાસો છે ચિત્ત ચમત્કારમાં. કોણ ચિત્ત ચમત્કાર? પોતાને પોતાના આશ્ચર્યકારી મહિમાવંત ચૈતન્ય ચમત્કારની કિંમત જ આવી નથી. પૂતગલના પરમનનું આશ્ચર્ય આવે છે એમાં ચમત્કાર લાગે છે ને? નહીં, ક્યાં સુધી પહોંચી ગયા? માર્સ સુધી પહોંચી ગયા ને બધે. ત્યાં તો હવે બધું દેખાવા માંડ્યું. શું દેખાવા માંડ્યું? ત્યાં કઈક જીવો છે ને બધું એવું બધું હવે દેખાવા માંડ્યું. કઈ કઈ અનુમાનની કેટલી અધિકતા લાગે છે. અનુમાન સિવાય બીજું શું છે? ત્યાંથી ફોટોગ્રાફ મોકલા કે જે મોકલા એના ઉપર શું કરે છે? એક અનુમાનની આટલી અધિકતા લાગે ને પ્રત્યક્ષ જ્ઞાનનો સ્વીકાર જ નથી. અહીંયા તો કે છે કે ચૈતન્ય ચમત્કાર શું છે? અરે એક પરમાણુ એક સમયમાં 14 રાજુ જેમ અહીંયા જેમ આશ્ચર્ય શું છે? પરમાણુમાં ગતિનું સામર્થ કેટલું છે? એક સમયમાં એક બે ની જોવા જેવું છે. એક સમયમાં કદાચ એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય અને બીજા સમયે ક્યાં સુધી છે? 14 રાજુ જાય. અરે પૂતગલનું સામર્થ, જળ પણ જડેશ્વર છે અને તું પણ ચૈતન્ય ઈશ્વર છે. પણ જળની ઈશ્વરતાનો વિશ્વાસ આવે છે પણ પોતાના ચૈતન્ય સામર્થનો ચમત્કારનો. અરે ચૈતન્ય ચમત્કારમાં બધા ગુણો એ પડ્યા છે અને એને ભગવાને શું કર્યું? સામર્થરૂપ શક્તિરૂપ હતા એને શું કર્યા છે? અભિવ્યક્તિ પ્રગટરૂપ કર્યા છે, પર્યાયમાં લાવ્યા છે. ગુણોને શક્તિમાં હતા એને પર્યાયમાં લાવ્યા એટલે પર્યાયમાં એ પ્રગટ કર્યા છે. અને તો પછી સ્વયં શક્તિથી પ્રગટ કર્યા છે તેનો કોઈ દાખલો છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. એના ઉપરથી બીજી ગાથા શરૂ આખી થાય છે. જો એમાં છે 12મા પાને બીજી લાઈન, વસ્તુ હતી ને આમ પ્રાપ્ત થાય એમ તમે કીધું. ફરીથી પરમાત્મા પણ તો છે અને સેનાથી પ્રગટ કર્યું? સ્વયંના પુરુષાર્થ. તો પ્રશ્ન થયો એનું કોઈ દ્રષ્ટાંત છે કે નહીં? જો તમે સિદ્ધાંત કહો છો તો એનો દાખલો કહો કે આવું કાર્ય તો કરેલું હોવું જોઈએ. જેમાં છે ઉપરથી જે છે કહે છે એમાં ત્રીજી લાઈન, દાખલા વિના એ સિદ્ધાંત સી રીતે અમને બેસે? મૂળ શેની વાત છે? આપે સિદ્ધાંત કીધો અમે સ્વીકારીએ છીએ પણ સાથે એનો શું જોવે? દાખલો દ્રષ્ટાંત એવું કોઈ છે? તો એ રીતે પ્રશ્ન થયો છે. એના પછીનો જો ત્રીજો પેરેગ્રાફ બીજો, અહીં શિષ્ય પૂછે છે એની છેલ્લી લાઈન, જેનો સિદ્ધાંત હોય એનો કોઈ વ્યવહાર એટલે દાખલો હોય કે નહીં? એનો તમે જો સિદ્ધાંત કીધો તો કોકે આવું કાર્ય કર્યું તેનો કઈક એવું જગતમાં દ્રષ્ટાંત અમને એ આપો. તો એ દ્રષ્ટાંત ઉપરનો પ્રશ્ન છે. એના ઉપરથી બીજો આખો શ્લોક ગાથા શરૂ થાય છે અને એમાં સવારના જેમ વાત હતી બે મૂળ ભાઈ શેનો પાડ્યો? શરૂઆત તો આખી શેની કરી? મંગલાચરણમાં કોને નમસ્કાર કર્યા? પરમાત્માને. પરમાત્માને નમસ્કાર કર્યા કેવી રીતે? એમને ઓળખીને. તો શું ઓળખીને? કે સ્વયંના પુરુષાર્થ દ્વારા. વજન શેનું છે? અને એ વાત એટલા માટે સમજવું, ધર્મ કે ધર્મનું ફળ કોઈના આશીર્વાદથી ન મળે. પરાધીનપણે ધર્મ પણ નહીં થાય ને ધર્મનું ફળ પણ નહીં. કોઈ રાજી ખુશી ને કોઈ આપણને આપે મોક્ષ આપે તો લેવું કે નહીં? રાજી ખુશી કરીને એમાં શું આપે? કોઈ ના આપી શકે જુદી વાત છે. એક એજમ્પશન લઈએ, ધારો કે, એલ્જેબ્રા પેલા આવતું ને ધારો કે, એવું આવતું પેલા. એમ આપણે માનીએ કોઈ આપણને એમને આપે સામેથી માયગા વગર રાજી ખુશી ગુજરાતી કહે ને તો લેવામાં શું વાંધો? આપણો કેટલો પુરુષાર્થ બચી જશે. અરે પેલું તો એક પુરસાર્થ કરવામાં પણ તને બોજો કેમ લાગે છે? જેમ કે ને કામ પૈતું આપણે એમ કહીએ, ક્યારે પણ પુરસાર્થનો ઉત્સાહ હોવો જોઈએ. પુરસાર્થની હોંશ કરજે, પુરસાર્થનો બોજો નહીં કરજે. અરે ભાઈમાં કાર્યોના, પુણ્યના હોય કે પાપના, એમાં ઉત્સાહ લાગે છે. અને પોતાના હિતના કાર્યમાં ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થમાં જો બોજો લાગે છે તો સમજવું પુરુષાર્થ કોને કહેવાય એ જ હજી ખબર નથી. પુરુષાર્થ કરવો અને એમાં હજી શું લાગે? બોજો. પુરુષાર્થનો બોજો નહીં હોય, વિકલ્પનો બોજો છે. કરવાપણાનો બોજો છે, અકર્તાના પુરુષાર્થનો બોજો ન હોય, જ્ઞાતાપણાનો બોજો ન હોય. તો એ વાત અહીંયા કે આપે જે પેલું માં કીધું કે સ્વયંના પુરુષાર્થથી પરમાત્મા મોક્ષ પદને પામ્યા એમ ઓળખીને કહ્યું, તો એનો કોઈ દ્રષ્ટાંત સાથે છે કે નહીં? સ્વયં પુરુષાર્થથી થયા છે તો અમને એ સિદ્ધાંત બરોબર બેસે. તો એના માટે અહીંયા બીજા શ્લોકમાં બે ખાસ કઈ વાત લીધી હતી દ્રષ્ટાંતમાં? કોને લીધી હતી? સુવર્ણ પાષાણ, અંધ પાષાણ નહીં. શું છે? પહેલું, પોતાની યોગ્યતા હશે તો નિમિત્તના યોગમાં છે. પોતાની યોગ્યતા વગર ગમે તેવા યોગમાં એનું કાર્ય થવાનું. અંધ પાષાણ એટલે કે જેમાં સોનાના કોઈ રજકણ ન હોય, એને ગમે એટલું અગ્નિમાં નાખશું તો શું થવાનું છે? કાંઈ જ થવાનું નથી. અને સોનાના ભલે પર્સન્ટેજ ઓછા હોય પણ એવું હશે, અને જો અગ્નિમાં નાખશું તો સોનાની પ્રાપ્તિ. એનું દ્રષ્ટાંત ગુરુદેવે આપ્યું હતું. ગિરનારજીની યાત્રાએ ગયા હતા ત્યારે ત્યાં પથરા ચમકતા હતા, તો ગુરુદેવે કીધું કે આમાં સોનું? તો કે સોનું છે, પણ સોનું કાઢવામાં 100 રૂપિયાનો ખર્ચો થાય ને 60 રૂપિયા એને મળે, તો ખોટનું શું કરે? પણ પ્રશ્ન એમાં શું છે કે સોનું ક્યારે મળ્યું? એમાં હતું તો અંધ પાષાણ નથી, સુવર્ણ પા. એમ પોતાની ઉપાદાનની યોગ્યતા પાત્રતા પહેલા શું કરવું પડશે? એમાં પણ બે પ્રકાર ક્યાં કીધા આપણને? ત્રિકાળી ઉપાદાન તો બધામાં છે, શું કરવું પડશે? પર્યાયગત યોગ્યતા ઉપાદાનની તૈયાર એ આપણી છે. એ પણ આગળ આવ્યું, ભગવાનને કહ્યું છે પણ પોતે સ્વીકારવું એ તો કોનો પુરુષાર્થ છે? પોતાનો છે. તો અહીંયા એ આપણે લખીએ 13મા પાના ઉપર, જે એનો પહેલો જ પેરેગ્રાફ છે એનો શ્લોક પાછળ આવે છે, એમાં ત્રીજું પાનું. સુવર્ણ પાષાણ હો, આંધળો પાષાણ નહીં. કારણ કે એમાંથી શું છે, એક લાઈન છોડીને યોગ્ય ઉપાદાન લેવું છે ને, એટલા માટેની આ વાત છે. અને એ વાત ગુરુદેવસિંહે શેમાં ગોતવી હતી? 85મા દીકાયમાં, જે એના પછીની છે પેરેગ્રાફમાં નીચેથી ત્રીજી લાઈન 85મા દીકાયમાં આવે છે કે પોતે સોનું થાય છે. અગ્નિ નિમિત્ત ભલે હો પણ સોનું તો પોતે જ, એને લાયક થવાને માટે આમ શુદ્ધ થતું 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 છે. ચાર વાર ફરીથી શું લીધું, કેમ લીધું? એમ ક્રમે કરીને થાય છે. શ્રદ્ધાના પુરુષાર્થમાં અક્રમ છે અને ચારિત્રના પુરુષાર્થમાં ક્રમ છે. ક્યારે પણ કોઈને એવું ન બન્યું કે એક સમયમાં ચારિત્ર પૂરું થઈ ગયું હોય. એક સમયમાં શું થાય છે? શ્રદ્ધાનું મિથ્યામાંથી સમ્યક પરિણમન થઈ જશે. પણ ચારિત્રનો પુરુષાર્થ હોય છે કેવો હોય છે? ક્રમે કરીને. તો એ 85મા દીકાયમાં છે કે સોનું હો, અગ્નિ નિમિત્ત છે 12મા, પણ સોનું પોતે જો છે તો પોતે શુદ્ધ થતું થાય. અને 85મા દીકાયમાં છે એ વાત ગુરુદેવસિંહ આજના પ્રવચનમાં એ શોધીને 85મા દીકાયમાં એ વાત લીધી હતી. પછી આગળ લઈએ, ચલો એ જ વાત 14મા પાને છે બીજો પેરેગ્રાફ. અહીં તો કહે છે કે સ્વર્ણ પાષાણ, એની બીજી લાઈન, સોનું પોતે પરિણમતા પરિણમતા પરિણમતા. ચાર વાર લીધું, ઓલામ થતું થતું હતું ને, એ કેવું થાય છે? 100 ટચનું પોતે થઈ જાય છે. ફરીથી વજન શું છે? અને એનું અહીંયા શું છે? પોતાનું ઉપાદાન. ઉપાદાનને ભૂલા છે, નિમિદાતીન થયા વગર રહેશે નહીં. પોતાના નિશ્ચય યથાર્થ સ્વભાવને ભૂલા છે, વ્યવહારાભાસી થયા વગર રહેશે નહીં. એમાં અહીંયા મૂળ વજન શેનું છે એ વાત આપણે ફરી ફરીને લીધી છે. નિમિત્તનો નિષેધ છે કે નિમિત્તના કર્તાપણાનો નિષેધ છે? શેનો નિષેધ છે? નિમિત્તના અસ્તિત્વનો નિષેધ છે કે નિમિત્તના કર્તાપણાનો નિષેધ છે? કર્તાપણાના નિષેધમાં કોઈ નિમિત્તનો જ અસ્તિત્વનો નિષેધ માને તો પણ વિપરીત છે. કારણ કે પાંચ શું હોય છે? કાર્ય થાય ત્યારે પાંચ શું હોય? સમવાય. બીજું પાંચ શું હોય છે? સમ્યક દર્શન થાય એમાં પાંચ શું હોય છે? લબ્ધિ હોય છે. બે છે ને, પાંચ સમવાય છે અને સમવાય તો દરેક કાર્યમાં શુદ્ધ કે અશુદ્ધ, પણ સમ્યક દર્શન થાય એમાં પાંચ લબ્ધિ. બે માં શું? એક નિમિત્ત રીતે શું હોય છે? પાંચ સમવાયમાં નિમિત્ત રૂપે કોણ છે અને લબ્ધિમાં કોણ? દેશના લબ્ધિ એમાં છે અને અહીંયા શું છે? છેલ્લે નિમિત્ત છે કે નહીં? સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિતવ્ય અને નિમિત્ત બે માં છે કે નહીં? એનો અર્થ શું થયો? હાજરીનો નિષેધ નથી, કર્તાપણાનો નિષેધ છે. તો એ પરિણમતા પરિણમતા થાય છે. અને જો એ દ્રવ્યની યોગ્યતા, ક્ષેત્રની યોગ્યતા, કાળની અને ભાવની યોગ્યતા એ ચારો એને મેળાવ્યા વગર રહેતા નથી. ક્યારે પોતાની યોગ્યતા થાય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એને મેળાવ્યા વગર રહેતા જ નથી. એને પછીની લાઈન, ભગવાન આત્મા જ પોતાના પુરુષાર્થથી છે, ફરી ફરીને છે. આ કોની જવાબદારી? એ આપણે જવાબદારી સમજતા નથી અને હંમેશા પરાધીનતામાં લક્ષ રહ્યા કરે. તો પોતાના પુરુષાર્થથી એનો અર્થ શુદ્ધ ઉપાદાનથી આવી ગયો. એનો અર્થ પોતાના પુરુષાર્થથી, એનો અર્થ શુદ્ધ ઉપાદાનથી પોતાની શુદ્ધતાને પામે છે. એ જ એનો અર્થ એની પછીના પેરેગ્રાફમાં બીજી લાઈન, પર્યાય પ્રગટવાની યોગ્ય ઉપાદાન શક્તિ એની પોતાની છે. ઉપાદાન ત્રિકાળ છે તો જુદું છે. જો અહીંયા ગુરુદેશી ક્યાં આપણું ધ્યાન દોરે છે કે અહીંયા જે ઉપાદાનની વાત ચાલે છે, કોની વાત ચાલે છે? ક્ષણિક ઉપાદાનની કે ત્રિકાળી ઉપાદાનની? કે ત્રિકાળી ઉપાદાન તો છે જ, અહીંયા કોની વાત ચાલે છે? પોતાની પર્યાયની ઉપાદાન. આ તો વર્તમાન યોગ્ય ઉપાદાન એની વાત છે. ઉપાદાન તિકાળી છે તો જુદું છે. સમયે સમયે એની યોગ્ય ઉપાદાન તાકાત છે. ક્યારે હોય છે? સમયે સમયે. તો કઈ નિમિત્ત કરે જ નહીં. અમે તો એમ સમજીએ કે ન્યા જે તો એના શું આવે આપણને? હવે નવા શબ્દો વાપરે ને, વાઇબ્રેશન આવે ને, વાઇબ્રેશન આવે ને. જઈએ તો તીર્થ ક્ષેત્રમાં જઈએ, શિખરજી જઈએ તો શું આવે? વાઇબ્રેશન આવે ને. અરે વાઇબ્રેશન આવતા હોત તો ત્યાં દિવસ રાત ઓલા બિચારા ડોળી વાળે છે, એનું તો શું થઈ જાય? ફરી ફરીને પોતાના શક્તિ સામર્થ્યને ક્યારેય ભૂલવું નહીં અને બીજાની અધિકતા કરવી નહીં. પોતે પોતાને ભૂલી ગયો છે એ જ મોટો અપરાધ છે, એ જ દોષ છે. તો અહીંયા સમયે સમયે પોતાની છે. પર્યાયની યોગ્યતા કેવી છે? હર સમયની પોતાની છે એ તાકાત છે. અને એનાથી સોનું આ રીતે થઈ જાય છે. જો એમાં છે નીચે ફરીથી નીચે એ જ 14મા પાને નીચેની ત્રણ લાઈન, પોતાની યોગ્યતાથી સો આના પરિણમતા 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 આવી ગયું. ચાર વાર ફરીથી લીધું, ઉપર લીધું તું, હજી તો દ્રષ્ટાંતમાં જ સોનું છે એ રીતે આત્મા ઉપર સમજી લેવું. પોતાની યોગ્યતાથી એ પરિણમતા પરિણમતા બે ત્રણ ચાર એમ કરતા સોળ આના થઈ જાય છે. કોઈ કરાવતું નથી, થઈ જાય છે. શું ફરક હશે? થઈ જાય છે એટલે શું? સહજ પરિણમનનું દેખાડે. કોઈ કરાવે છે ને પરાણે કરાવે છે એ રીતે ને સહજ થઈ જાય. અને ત્યારે ત્યારે શબ્દ શું છે? નિમિત્ત ક્યારે હોય છે? કાર્ય થયા પહેલા. જો એટલા માટે શબ્દ છે ત્યારે. ઉપાદાનમાં કાર્ય જ ન હોય તો નિમિત્ત કોને? ઘડો થયો જ નથી માટીમાં, ક્યાં કુંભારને નિમિત્ત કહેશો? તો એ ત્યારે બાહ્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. અગ્નિ આદિને તો તેમાં નિમિત્ત કહેવાય. જો અગ્નિથી એ સોળ આના થતું હોત શુદ્ધતા તો પતરાને ન કરી દે, કરી દે નહીં. એ પ્રશ્નાર્થ છે એમાં કે જો એનાથી થતું હોત તો એનાથી થવું જોઈએ. સોનું અગ્નિથી જો સોળ વાળું થતું હોય, પંદરમા પાને પહેલી લાઈન, જો આ દ્રષ્ટાંત ઉપરથી આખો સિદ્ધાંત ઉપર કે સોનું અગ્નિથી જો સોળ વાળું થતું હોય તો આંધળા પાષાણ એટલે પથરાને પણ એ થઈ જવું જોઈએ, તેનો અર્થ છે. એના પછી લાઈન, ત્રીજી લાઈન, સમય સમયની પ્રગટ થવાની પોતાની શુદ્ધતાની લાયકા છે. ફરીથી ચલો અહીંયા શું ખુલાસા ચાલે, શેના ચાલે? ઉપાદાન નિમિત્તના ખુલાસા ચાલે છે, કોના ચાલે છે? ફરીથી આ કેટલામાં શ્લોક ચાલે છે, ગાથા કેટલામાં ચાલે છે? બીજી, પહેલી માસેની વાત કરી, મંગલાચરણમાં પરમાત્માને વંદન કર્યા અને સાથે શું વાત દેખાડી કે પોતાથી સ્વયંના પુરુષાર્થથી એ દશાને પામ્યા. તો પ્રશ્ન શેનો આવ્યો કે પોષાથી પામ્યા હોય તેનું કઈક દ્રષ્ટાંત અમને બતાવો. તો બીજા શ્લોકમાં શેનું ચાલે છે? એનું દ્રષ્ટાંત. તો દ્રષ્ટાંતમાં કોની વાત લીધી? સુવર્ણ પાષાણ. કોના સંગમાં? અગ્નિમાં. ઉપાદાન કોનું? તો અહીંયા કોનો ખુલાસો ચાલે? ઉપાદાન નિમિત્તનો ચાલે છે કે ઉપાદાનનો? ઉપાદાન નિમિત્તના ખુલાસા સાથે ઉપાદાનમાં પણ ક્ષણિક ઉપાદાનની વાત ચાલે. શેની ચાલે છે? બેની તો વાત ચાલે છે કે પોતાનું ઉપાદાન નથી તો અગ્નિ કાંઈ જ નહીં કરે, માટે કયો લીધું? સુવર્ણ પાષાણ. સુવર્ણ પાષાણમાં પણ શું છે? પોતાની વર્તમાન પર્યાયની. એટલા માટે હર સમય ગુરુદેવ શીખેલો છે, સમય સમયની પ્રગટ થવાની પોતાની શુદ્ધતાની લાયકાત. અરે એક વાર પોતાની પર્યાયની યોગ્યતા લાયકાત સ્વીકારશે ને, આ કરતાપણાનો અભિપ્રાય મટી જશે. કોઈ આવીને મારી પર્યાયને સુધારી દેશે, કોઈ આવીને મારી પર્યાયને બગાડી દેશે, અરે બીજા કરાવતા હોય તો તારી યોગ્યતા સ્વયં ક્યાં ગઈ? તારું સ્વયં સામર્થપણું, સ્વતંત્રપણું, સ્વાધીનપણું ક્યાં ગયું? તું પોતાને સ્વાધીનતા ગમતી જ નથી, સ્વીકારતા જ નથી, તો પરાધીનતામાં દુઃખી ન થઈ શું થયા? તો સુંદર આ આપણને ઇષ્ટોપદેશ સરળ લાગે, પણ એમાંય ગુરુદેવશ્રી આટલા ખુલાસા કરીને કે ઉપાદાન નિમિત્તનો તો ખુલાસો છે જ, સાથે કોનો ખુલાસો છે? કે ઉપાદાનમાં પણ તારી ત્રિકાળી ઉપાદાન તો તારી પાસે છે જ, અનાદિનું જ છે, પણ એમાંથી તે એનો સ્વીકાર કરીને ક્ષણિક ઉપાદાનની પાત્રતા યોગ્યતા લાયકાત તે તૈયાર કરી નથી, એ વિષય આપણને ચાલે છે. તો એ વાંચી લઈએ. તો સમય સમયની પ્રગટ થવાની પોતાની શુદ્ધતાની લાયકાત છે, એ પોતાની શુદ્ધતાથી એટલે ત્રિકાળી ઉપાદાનનો આશ્રય અને વર્તમાન ક્ષણિક ઉપાદાનની શુદ્ધતાથી પૂર્ણ શુદ્ધતાને એ પામે છે, અને ત્યારે એને દ્રઢ ક્ષેત્ર કાળ ભાવનો સુયોગ એને અનુકૂળ એ મળે છે, તેનું નામ નિમિત્ત કહેવામાં આવે છે. અને નિમિત્તના એ ચાર બોલ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એના છે ને સુદ્રવ્ય, સુક્ષેત્ર, સુકાળ અને સુ, એના નિમિત્તના એ ચાર પ્રકાર. એનો વિસ્તાર છે એ પછી આપણે